KY says.
ઘણી વખત જે કંઈ પોઝિટિવ એક્ટિવિટી છે એમાં નિયમિતતા રેગ્યુલર હોવું જરૂરી છે.
Satkeva Sahib Kewal Youth, today is a very special day because Bobby and I are here with a truly outstanding and inspirational individual who continues to bless us and give us his guidance every single day. Isn't that right, Bobby?
That is right, Radhi. At this time, we would like to introduce our Pujya Guruji, Acharya Sri Avichal Dasji Maharaj Sri, our seventh Kuver Acharya. Param Pujya Guruji's life achievement speaks for themselves. He has done a tremendous amount to propagate Param Guru's Gnyan forward. We are so grateful for your guidance and leadership, Babji. Ame bada gana bhagyashali chie, Guruji, ke amne apnu guidance and leadership mare chie.
Yes, we are. So, Kaival Youth, for those of you who may not know, Pujya Guruji comes every single year to our youth shibirs, and he spends so much of his time helping our Kaival Youth connect to our dharam. Guruji, thank you so much for taking the time today to answer some of our questions.
Sure. So, Guruji.
Yeah.
આપણા યુથને અને યુવાનોને કેટલા બધા ક્વેશ્ચન્સ છે, તો આજે અમે તમને થોડા ક્વેશ્ચન્સ પૂછીશું.
ભલે
બાપજી, અમે જ્યારે પહેલા ક્વેશ્ચન પૂછ્યા એના પહેલાં હું તમને થોડું ડિટેલ કહું. જે અમે કરીએ છીએ અત્યારે, તો થોડા ટાઈમથી અમે છે ને ઉપાસનાના પોડકાસ્ટ સિરીઝ કરીએ છીએ, જેમ તમે જાણો છો, રાઈટ? તો એમાં દરેક ઉપાસના, જે અમે મોર્નિંગ ઉપાસનાથી ચાલુ કર્યું હતું, અને દરેક ઉપાસના જે લાઈન છે એનો વર્સ છે અમે મિનિંગ સમજાવીએ છીએ, કે જ્યારે કોઈ બી છોકરું ઉપાસના કરે તો એ જ્યારે એનો મિનિંગ અન્ડરસ્ટેન્ડ કરે તો એ ભાવથી કરીએ. તો લાસ્ટ ટાઈમ અમે પરમગુરુ ચાલીસા ઉપર એપિસોડ રિલીઝ કર્યો હતો, અને એમાં તમારો બહુ જ ભાવ દેખાયો હતો, અને એમાંથી અમને એમ થયું કે તમને થોડા પ્રશ્નો પહેલાં એના ઉપર પૂછીએ, અને પછી અમુક ક્વેશ્ચન્સ છે બીજા કિડ્સને એ બી અમે તમને થોડા પૂછીશું. તો પહેલો પ્રશ્ન અમારો એ છે કે હું ઇંગ્લિશમાં બી બોલીશ અને ગુજરાતીમાં બી કરીશ, જસ્ટ ઇન કેસ કે છોકરાઓને અન્ડરસ્ટેન્ડ ના થાય તો ઇંગ્લિશમાં એ લોકોને ખબર પડશે. સો પહેલો પ્રશ્ન છે કે બાપજી, આપને પરમગુરુ ચાલીસા રચવાની પ્રેરણા કેવી રીતે મળી? સો વાય ડીડ યુ કમ્પોઝ પરમગુરુ ચાલીસા?
મને એવું થતું હતું કે આપણી પ્રાતકાલ ઉપાસના ઘણી લાંબી છે, અને એ આખી પ્રાતકાલ ઉપાસના એમાં વિશેષ કરીને ગુરુ મહિમા વગેરે વિભાગો એ બધામાં જે કંઈ વિષયો આવે છે એને કોમ્પેક્ટ કરીને એકદમ નાના સ્વરૂપમાં કોઈક રચના કરવામાં આવે તો બધાને ઓછા ટાઈમમાં આ બધી પ્રાર્થનાનો લાભ મળે એવા ઉદ્દેશથી મેં 40 પંક્તિમાં પરમગુરુનો મહિમા, પરમગુરુ શા માટે આવ્યા, પરમગુરુ શું લાવ્યા, એમની કૃપાથી શું મળે, એમની ઉપાસનાથી શું મળે, એમનો સિદ્ધાંત શું, આ બધી વાતોને સમાવીને બહુ જ માત્ર 40 પંક્તિમાં જ આ આખી રચના ઊભી કરી. એટલે ઓછા સમયમાં આખી ઉપાસનામાં રોજ લોકો ટાઈમ ના આપી શકે તો કમસે કમ 5-7 મિનિટમાં પણ આ ચાલીસા દ્વારા એ પરમગુરુને કૈવલ કરતાની પૂરી ઉપાસના કરી શકે એવા ઉદ્દેશથી મેં આ પરમપુર ચાલીસાનું રચના કરી છે.
સો વોટ ગુરુજી હેઝ જસ્ટ સેડ આઈ એમ ગોઈંગ ટુ ટ્રાન્સલેટ બ્રીફલી ઇન ઇંગ્લિશ. He composed Paramguru Chalisa so that we can have a more condensed version of our Guru Mahima and our Upasana at large. So for kids and individuals who have a very busy schedule and sometimes you just can't find the time or sometimes you're on the go or in a rush, then you can do Paramguru Chalisa. It's really quick, 5-7 minutes to still show your faith and dedication to Paramguru.
Bijo prashna hato. કે પરમગુરુ ચાલીસા કરવા માટે આપનું કોઈ સ્પેસિફિક માર્ગદર્શન છે, લાઈક ક્યારે કરવી જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, બિફોર ઉપાસના, આફ્ટર ઉપાસના, ઓર કે કેટલા વખત દિવસનું કેટલી વખત કરીએ, સ્પેસિફિકલી આપણે કેવી રીતે, હાઉ કેન વી ગેટ મોસ્ટ આઉટ ઓફ ડુઈંગ પરમગુરુ ચાલીસા? એમ
આપણી સવાર સાંજની ઉપાસના જે પૂજ્યપાદ નેમી મહારાષ્ટ્રીએ સેટ કરેલી છે, કમ્પોઝ કરેલી છે, હું પરમગુરુ ચાલીસા એની સાથે નથી જોડતો કે આખી ઉપાસના પછી આ પરમગુરુ ચાલીસા પણ કરવા. હું પરમ ગુરુ ચાલીસા એવા લોકો માટે કરવાનો આગ્રહ રાખું છું કે જે લોકો મોર્નિંગ ઉપાસના આખી કરી શકતા નથી, એટલે એમને શોર્ટ ફોર્મ મળે એ આખો મારો આની અંદરનો એઇમ છે. એટલે ઉપાસનાની જગ્યાએ મને મંગળ આરતી શણગાર આરતી કરી લે, ત્યાર પછી કોઈને જોબ પર જવું હોય, પોતાના કામ ધંધે જવું હોય, સ્ટુડન્ટ્સને સ્ટડી માટે જવું હોય, તો એ પરમ ગુરુ ચાલીસાનો પાઠ કરી લે એવા ઉદ્દેશથી કર્યું છે. એટલે સવાર સાંજ બંને ટાઈમ પરમ ગુરુ ચાલીસાનો ઉપયોગ કરી શકાય, પ્રાર્થના તરીકે બોલી શકાય. અને એ સિવાય પણ જ્યારે જ્યારે મનમાં કોઈ ઈચ્છા થાય, અથવા માણસને ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વખતે કોઈ કાર્ય કોઈ કોઈ પ્રોબ્લેમ થાય અને મનમાં એને એમ થાય કે શું થશે મારું, હું સક્સેસ થઈશ કે નહીં થવું, એવું મન જ્યારે વિચલિત બને તે વખતે પણ પરમ ગુરુ ચાલીસાનો પાઠ કરે તો એને એક પ્રકારનું આત્મબળ મળશે, એને એક પ્રકારનું જેને એમ કહેવાય કે કોન્ફિડન્સ ઊભો થશે. એટલે એવા સંજોગોમાં પણ પરમ ગુરુ ચાલીસાનો પાઠ કરી શકાય.
ઓકે, તો ગુરુજી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આપણે દર વર્ષે શિબિર રાખીએ છીએ બાળકો માટે અને યુવાનો માટે, અને દર વર્ષે કેટલાક બધા બાળકો જોડાય છે શિબિરમાં,
રાઈટ?
અને આપણા કેટલાક યુવાનો બાળકો હતા ત્યારથી શિબિરોમાં આવે છે, તો અમુકવાર હવે અત્યારે એવો પ્રશ્ન થાય છે કે આજે બાળકો યુવાનો બની ગયા, કોલેજમાં આવી ગયા, તો હવે એ લોકોનું જે કનેક્શન છે એ અમુક રીતે ઓછું થતું જાય છે, બીકોઝ એ લોકો દર વીકે કે દર મહિને મંદિરમાં નથી જોડાતા કે અમારી એક્ટિવિટીઝમાં નથી જોડાતા જો એ લોકો આઉટ ઓફ સ્ટેટ રહેતા હોય તો,
રાઈટ?
તો હવે એ બાળકોને અમુકવાર એવું થાય છે કે ઓ, અમે આટલા બધા વર્ષ શિબિરમાં ગયા તો હવે અમે એક વર્ષ નહીં જઈએ કે આ વર્ષે નહીં જઈએ, તો ચાલશે ફરીના વર્ષે જઈશું કે નેક્સ્ટ ટાઈમ જઈશું, કે ઓ અમે તો ઓલરેડી આટલી બધી શિબિરો કરી દીધી, હવે કરવાની શી જરૂર છે? તો તમારું શું કહેવું છે?
એવું છે કે ઘણી વખત જે કંઈ પોઝિટિવ એક્ટિવિટી છે એમાં નિયમિતતા રેગ્યુલર હોવું જરૂરી છે. તમે એકાક વાર સ્ક્રિપ્ટ કરો તો પછી ધીમે ધીમે આપણું મન નિર્બળ બનતું જાય અને હવે ચલો આ વખતે આપણે જવા દીધું તો બીજી વખત પણ આપણને એવો જ ભાવ થાય. એટલે હું તો સ્ટ્રિક્ટલી એમ માનું છું કે જો તમે તમારા ધ્યેય ઉપર, તમારા પ્રિન્સિપલ પર તમારે અડગ રહેવું હોય તો તમે ચુસ્તપણે એને ફોલો કરો. કોઈ ચાન્સ એવો ના જવા દેશો, ઊભો થવા દેશો કે જે તમારા મનને વીક પડે, વીક પાડે અને તમે ધીમે ધીમે તમારા ટ્રેક પરથી નીચે ઉતરી જાઓ. એટલે સ્ટ્રિક્ટલી એને ફોલો કરવું જોઈએ એવું હું માનું છું.
સો બાપજી, તો શિબિરમાં દર વર્ષે જે બાળકો આવે છે એ બાળકો પાછળ આપણો એક હેતુ એ પણ હોય છે કે દરેક બાળક નેમી બને,
બરાબર?
પરંતુ આપણે જે નેમીના નવ નિયમો છે એમાંનો એક નિયમ બાલ તિલક કરવાનો છે, બરાબર? અને એ જે માનક મારી ગણતરી પ્રમાણે છે કે બાળકોને કન્વિન્સ કરવાનું બહુ કઠિન છે એ બાલ તિલક કરવા માટે, કારણ કે એ લોકો જ્યારે સ્કૂલમાં જાય, જ્યારે નાના હોય એમાં છોકરાઓને ચીડવે છે કે અમુક છોકરાઓ શાય હોય છે, તો એ બાળકોને અમે આપણે કેવી રીતે બાલ તિલક કરવા માટે સમજાવી શકીએ છીએ?
બરાબર છે, કારણ કે એ અહીંયા જે દેશ પ્રમાણે જે રીતે એજ્યુકેશનમાં, સ્કૂલમાં, કોલેજમાં જતા હોય તો સ્વાભાવિક રીતે બીજા લોકો એની મશ્કરી કરે, આ બધા પ્રોબ્લેમ ઊભા થાય અને એના કારણે એમને ઘણી વખત સહન કરવું પડે. એટલે હું માનું છું કે એ લોકો એવું નિયમ લેવો જોઈએ કે જે દિવસે આપણે મંદિરમાં જવાનું હોય, આપણા ફંક્શનમાં જવાનું હોય, આપણો કોઈ ઇવેન્ટ આવે એ વખતે તો અવશ્ય આપણે ભાગ તિલક કરવું જોઈએ, એટલો નિયમ રાખે તો પણ એમના માટે બહુ સારું છે.
જી ગુરુજી.
ઓકે, સો ભાભી, આઈ એમ ગોઈંગ ટુ એસ્ક ગુરુજી અ ફ્યુ ઓફ ધ ક્વેશ્ચન્સ ધેટ વી રિસીવ્ડ ફ્રોમ આવર ઉપાસના પોડકાસ્ટ ફીડબેક.
રાઈટ, ઓકે.
ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે કે આપણે સત કૈવલ સાહેબ બોલીએ છીએ, તો આપણે આ સાહેબ કેમ જોડાઈએ છીએ સત કૈવલ સાહેબ? બીકોઝ સાહેબ તો આપણે અત્યારે ઇન્ડિયામાં ટીચરોને કહેવાય કે કોક લાઈક મોટું માણસ હોય એને આપણે સાહેબ બોલાવીએ, તો આપણે કરતાને કેમ સાહેબ કહીએ છીએ?
સાહેબનો મતલબ આમ કેટલાક શબ્દો એવા છે, કેટલાક વર્ડ્સ એવા છે કે જેનો ગ્રામેટિકલ મિનિંગ કરવા જઈએ આપણે તો કંઈક જુદો થતો હોય છે. અહીંયા જે સાહેબ શબ્દ, જે વખતે પરમગુરુએ આપણને આ બધું જ્ઞાન આપ્યું એ સમયમાં આ પોપ્યુલર વર્ડ હતો સાહેબ માલિક માટે. એટલે નોટ ઓનલી સોર એવો અર્થ હતો એનો, પણ સાહેબ એ આપણે કેટલી જગ્યાએ લગભગ જે સંત યુગ શરૂ થયો, કબીર અથવા તો તમે જુઓ નાનક કે પછી રવિદાસ એવા જે કેટલાક સંતો થયા કે જેમની સાથે બધી મિશ્ર ભાષાઓની અસર, કોઈ પ્યોર હિન્દી યા પ્યોર ગુજરાતી નહીં, તેમાં સાહેબનો અર્થ માલિક તરીકે, ક્રિએટર તરીકે, સર્જનહાર તરીકે કરવામાં આવ્યો છે. એ દ્રષ્ટિથી ત્યાં સાહેબ લીધો છે. એટલે બધી જગ્યાએ બધા શબ્દનો ગ્રામેટિકલ અર્થ જોવા જઈએ તો આપણને નહીં મળે.
સાચી વાત.
Okay, so what Guruji is explaining here is that the origin of the word is what matters. So the word sahib originates from a combination of languages, and way back in time, like way back when, hundreds of years ago, it was actually used to mean like malik or creator. And then over time, as languages changed and evolved, the meaning of the word changed. But when we say Sat Kaival Sahib, our meaning, the meaning we're referring to, is the original meaning of the word. Okay, Guruji, apno next question evo che ke Pujya Shri Narayanadas Ji Maharaj je badi upasana ne parts lakhya che e emne kyare lakhya ta? પરમગુરુ ધામમાં ગયા પછી લખ્યા હતા કે પરમગુરુ અહીંયા હતા ત્યારે લખ્યા હતા?
બધા જ પ્રકરણ નાણાદાસજી મહારાજે જે ગ્રંથ લખ્યો, દાખલા તરીકે સિદ્ધાંત બાવણી, પછી આ ઉપાસનાના પદ લખ્યા, એ બધા જ પરમગુરુની હયાતીમાં જ લખ્યા હતા. એનું પ્રૂફ આપણી પાસે એ છે કે જે આપણી પાસે હાથથી લખાયેલા જે પુસ્તકો છે, જે પરમગુરુને હયાતીમાં પૂરા થયેલા, એની પાછળ દરેક પુસ્તક જ્યારે પૂરું થાય, દરેક બુક હાથેથી લખેલી, ત્યારે છેલ્લે એના પર એ લોકો તિથિ મારતા હોય છે કે કઈ સંમતમાં કયા દિવસે આ ગ્રંથ પૂરો થયો. એટલે બધા ગ્રંથોની અંદર નાણાદાસજી મહારાજ દ્વારા બનાવેલા પદ અને એમના બનાવેલી પ્રાર્થનાઓ એ ગ્રંથોમાં લખાયેલી છે. ધેટ્સ મીન પરમગુરુને હયાતીમાં આ બધું લખાયું હતું.
ગુરુજી, મારી પાસે ક્વેશ્ચન છે ઉપાસનાની બાબતમાં. તો જે આનો ક્રમ છે, આપણો ઉપાસનાનો ક્રમ છે, એ શીતલદાસજી મહારાજે કર્યો હતો,
રાઈટ?
તો એના પેલા ઉપાસના આપણી કેવી રીતે હતી, કેવી રીતે?
એટલે આ ગ્રંથોની અંદર આ બધી ઉપાસના છૂટી છવાઈ આ બધા પદના સ્વરૂપમાં લખેલી હતી, પરંતુ સ્પેશિયલી આ બધાનું સંયોજન કરીને પ્રાતકાલ ઉપાસના માટેની કોઈ વ્યવસ્થા પહેલા નહોતી. એટલે આપણા સંતો મોટેભાગે મંદિરોમાં મંગલ આરતીને શણગાર આરતી કરતા હતા અને એકાક સ્તુતિ બોલતા હતા, એથી વિશેષ નહોતું બોલાતું. જો બોલતા તો અલગ અલગ જગ્યાએ પોતપોતાની રીતે લોકો કેટલા પ્રકરણો એમાંથી શોધી અને પ્રાર્થનાના સ્વરૂપ બોલતા હતા, પણ યુનિફોર્માલિટી કોઈ પ્રાર્થના નહોતી. એટલે પૂજ્યપાદ નેમી મહારાષ્ટ્રીએ આ એક પરંપરા ઊભી કરી અને બધાને વ્યવસ્થિત કરે યુનિફોર્મલી આખા સંપ્રદાયમાં એક પ્રકારની ઉપાસના બનાવીને એમણે આપી. એ પહેલા કોઈ યુનિફોર્મલી નહોતું થતું.
જી ગુરુજી.
ઓકે, સો ગુરુજી, નેક્સ્ટ ક્વેશ્ચન તમારી માટે એવો છે કે આપણે જે હમણાં પહેલાં વાત કરી એ કે આપણા ખાસા બધા યુવાનો કોલેજમાં આવીને પછી એમનું જે ધર્મ સાથે જોડાણ છે એ ઓછું થતું જાય છે,
રાઈટ?
તો આપણો ક્વેશ્ચન એવો છે કે તમારી એડવાઇસ શું છે એમની માટે અને ઓલસો અમારી માટે, કે હાઉ કેન વી કીપ ધેમ કનેક્ટેડ એન્ડ હાઉ કેન વી સ્ટે કનેક્ટેડ? આપણે કેવી રીતે આપણું જોડાણ ધર્મ સાથે સાચવી રખાય?
ખરેખર જે આફ્ટર 18 એજ ઇઝ અ ટર્નિંગ પોઈન્ટ ધ લાઈફ, અને એ વખતે દરેક યુથે બહુ કેરફુલ રીતે પોતાના જીવનનું ઘડતર કરવું જોઈએ. એટલે આ પીરિયડ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારી લાઈફને તમારે કઈ જગ્યાએ લઈ જવી એના માટે, એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ અને સ્પિરિચ્યુઅલ રીતે પણ. એટલે એવા જે કોઈ કોલેજ સાથે જોડાયેલા સ્ટુડન્ટ્સ અથવા આપણું યુથ, એમને તો હું આગ્રહપૂર્વક કહું છું કે તમે કોઈ પણ રીતે કમસે કમ વધારે ન થાય તો આપણા શિબિર સાથે એટેચ થાઓ, જે વર્ષમાં એક વખત થાય છે તે, અને એ સિવાય આપણા જે ઇવેન્ટ થતા હોય, જેમ કે શિકાગો મંદિરમાં મહાબીજ ઉજવાય છે, ગુરુ પૂર્ણિમા ઉજવાય છે, એવા ઇવેન્ટમાં પણ કોઈ પણ રીતે જોઈન્ટ થાય એવો મારો આગ્રહ છે. અને એવું કરશે તો ચોક્કસ એમનું આપણી સાથેનું જોડાણ સતત જળવાઈ રહેશે.
સો આઈ થિંક ગુરુજી, લાસ્ટ યર શિબિરમાં આપણા ખાસા બધા યુવાનોએ અમને એક પ્રશ્ન કર્યો હતો કે એ લોકોને મેન્ટલ કોન્ફ્લિક્ટ થાય છે કે એ લોકો સોશિયલમાં ઇન્વોલ્વ થાય તો એમને આ ધર્મ પાસે ઇન્વોલ્વ થવાતું નથી, લાઈક દે હેવ ટુ ચૂઝ, એ લોકોને પેલું કરાય સોશિયલનું કે આ કરાય ધર્મનું.
બરાબર છે, તો સોશિયલ તો છે, બરાબર છે, પરંતુ જે આપણું સ્પિરિચ્યુઅલ ધ્યેય છે એ પ્રમાણે એમને રિલિજિયસ સાથે, આપણી ધાર્મિકતા સાથે સંબંધ રાખવો જોઈએ. અને એ એમાં ડેવલપમેન્ટ થયા પછી સોશિયલ સાથે જોડાશે તો એ વધારે વધારે સારું કરી શકશે, એમાં એમને વધારે સારો ભાવ ઊભો થશે. કારણ કે દરેકના મૂળમાં પહેલો ધર્મ સમાયેલો છે, એટલે આધ્યાત્મિક રીતે એ લોકો પોતે સ્ટ્રોંગ બને તો સોશિયલ સેવાનું જે કાર્ય છે એ બહુ સારી રીતે કરી શકશે. કારણ કે ઘણી વખત એકલું સોશિયલ કરવામાં માણસોને બીજી પણ કેટલી કુટેવો આવી જતી હોય છે, ખરાબ સંગ આવી જતા હોય છે, પણ એ ધાર્મિકતા સાથે જો સેવાનું કાર્ય કરશે, સોશિયલ વર્ક કરશે, તો એ વધારે એને પણ બેનિફિટ કરશે થશે, અને જેના માટે કામ કરે છે એને પણ વધારે બેનિફિટ આપી શકશે.
ગુરુજી, મારે એક પ્રશ્ન છે.
હા,
અમુક ટાઈમ આપણી લાઈફની અંદર અમુક ઘટના એવી થાય છે કે અમુક સિચ્યુએશન્સ એવા થાય છે આપણી લાઈફની અંદર કે આપણે કોઈ દિવસ વિચાર્યું બી ના હોય કે આપણે આવું ખરાબ થયું છે આપણી માટે. અને એ ટાઈમે આપણે જે અમે યુવાનોમાં વધારે સ્પેશિયલ, અને જો કે ઓલ્ડર લોકોની બી એવું થાય છે કે એ લોકોનું ફેઇથ આખું શેક થઈ જાય, કે એ લોકોને આમ લાઈક આપણે ટ્રસ્ટ કરીએ ને એ ઉઠી જાય એ લોકોને. તો આપ હાઉ કેન યુ, આપણે કેવી તમે લોકોને કન્વિન્સ કરી શકીએ કે કેવી તમે આપણે સમજાવી શકીએ કે ના એનો કે
એ બહુ જ મહત્વનો છે આ સમય, આવો ટાઈમ. દરેક માણસે, કારણ કે મોટે ભાગે માણસોને એક જ અપેક્ષા હોય કે હું ઓલવેજ સુખી જ રહું, હું જેમ ઈચ્છતો હોય એવું જ બધું બને, એવો મોટે ભાગે દરેક માણસ એવરી ટાઈમ એવું વિચારતો હોય છે. પણ એ નેચરલી વિચારતો નથી કે એક ટાઈપની પોઝિશન ક્યારે રહેતી નથી, અને લાઈફમાં આવું બધું આવવાનું જ, તમારા દ્વારા ના આવે તો બીજા કોઈના કારણોથી આવે, બીજા કોઈના દ્વારા આવે. અને સાચી આધ્યાત્મિકતા તે જ છે કે એવા ટાઈમે તમે તમારો પોતાનો કોન્ફિડન્સ સાચવી રાખો અને હિંમતપૂર્વક એનો સામનો કરો, એને પચાવી જાણો, તો તમે એમાંથી સક્સેસ થઈ શકો. જે લોકો આવી કોઈ પણ આવા પ્રોબ્લમથી ટાયર્ડ થઈ જાય અથવા કંટાળી જાય અથવા નિરાશ થઈ જાય અને પછી એમ કે મને આવું કેમ થાય છે, આવું બધું મને ના થવું જોઈએ, હું આવું બિલીવ કરું છું, મારા આટલો બધો ફેઈથ છે તોય આવું થાય છે, એની એક પ્રકારની અજ્ઞાનતા છે. અને આવું જે કોઈ માણસ વિચારે એ પછી વધારે ને વધારે દુઃખી થતો હોય છે. એટલે અને કોઈ પણ પરિસ્થિતિનું સમાધાન એ સમજ, અન્ડરસ્ટેન્ડિંગમાં છે. તમે કોઈ પણ બેડ પોઝિશન આવે કે ગમે તે પોઝિશન આવે, એમાંથી બહાર નીકળવા માટે તમારે પોઝિટિવ અન્ડરસ્ટેન્ડિંગ રાખવું પડે, અને પોઝિટિવ અન્ડરસ્ટેન્ડિંગ એ તમને ફેઇથમાંથી જ મળે, બીજી કોઈ જગ્યાથી ના મળી શકે.
So Guruji is explaining to us how we can try to maintain our faith even when it's tested. And he's explaining that by thinking negatively, we'll only continue to have more negativity in our life. But we have to implement understanding and wisdom when our faith is being tested.
By Gnan, by Satsang.
By Satsang.
It is main thing is Satsang. Ke tame તમારા મનને સ્ટ્રોંગ બનાવી શકો સારા કોન્ટેક્ટથી, સારા સત્સંગથી, જેમાંથી તમને પોઝિટિવિટી મળે, તમને સારું માર્ગદર્શન મળે, આપણને સારી હિંમત મળે, અને એવો ઓનલી ને ઓનલી એ પરમના જ્ઞાનનો સત્સંગ જ એ ઉપાય છે. કારણ કે દરેક કોઈ પણ બાબતમાં આપણે જાણીએ છીએ કે આપણું મન જ મહત્વનું છે, આપણા થોટ મહત્વના છે. તમે જે કંઈ કરો છો એની અસર, એમાં જે કરવાની તમારીમાં જે તાકાત હોય કે જે કહ્યું હોય તમારા થોટ પર આધાર રાખે છે. અને એવા સ્ટ્રોંગ થોટ તમને સ્ટ્રોંગ સત્સંગમાંથી જ મળી શકે, બીજો કોઈ એના માટેનો ઉપાય નથી.
તો ગુરુજી, મને યાદ છે કે આપણે એક વખત સત્સંગમાં વાત કરી હતી કે શ્રદ્ધા કોઈ દિવસ તૂટવી ના જોઈએ.
રાઈટ.
જો શ્રદ્ધા તૂટે તો એને વાપસ લાવવાની બહુ હાર્ડ છે, બહુ અઘરું છે. તો વોટ ઇઝ ધેટ મીન કે લાઈક શ્રદ્ધા તૂટે એટલે શું? એટલે લાઈક શંકા બી ના થાય, આપણા માઇન્ડમાં ડાઉટ્સ બી ના આવે?
શંકા થાય સ્વાભાવિક, આપણું મન છે એટલે. પણ જ્યારે આપણે સ્વીકાર્યું, આમ જો આપણે સામે ફેમિલી લાઈફનો વિચાર કરીએ તો ફેમિલી લાઈફમાં પણ ફેમિલીમાં ડિફ્યુઝ ઊભા થવાનું કોઈ કારણ હોય અથવા બે વ્યક્તિ વચ્ચે કોઈ પણ પ્રકારની એવી પ્રોબ્લેમ ઊભા થવાના હોય તો એના મૂળમાં એકબીજા પ્રત્યેની ફેઇથ ઓછી થાય ત્યારે જ આ વસ્તુની શરૂઆત થાય છે. એટલે આ જીવનમાં પણ આવું છે કે એક વખત તમને ટ્રસ્ટ હોય કે મારા ગુરુજી જે કરશે મારા માટે એ ચોક્કસ મારા હિતનું જ છે, એ મારા માટે જ છે, એમાંથી મને ચોક્કસ કંઈક સારું જ મળવાનું છે, એવો મજબૂતી મનમાં હોય તો તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી અને એમાંથી બહાર નીકળી શકો. અને એ વાત વિચારવી પડે કે ભાઈ મનુષ્ય દરેક દુનિયામાં કોઈ પણ માણસ એવો શોધી કાઢો કે જેના જીવનમાં પ્રોબ્લેમ ના હોય. અમે ઘણી વખત પ્રવચનમાં એક વાત કહીએ છીએ કે એક બહુ મોટા શેઠ માણસ હતા, એનો એક સન, એક જ સન હતો અને ઓફ થઈ ગયો. એટલે એ પોતે બહુ ધાર્મિક હતો, દાન પણ બહુ કરતો હતો, પણ પછી એને એટલી બધી નફરત થઈ ગઈ, ધર્મ ઉપર નફરત થઈ ગઈ, દાન કરવાનું બંધ કરી દીધું કે હવે ભગવાને મારો આ દીકરો મારી દીધો, આ છે તે છે, અને મારો જો હું ખરેખર ભગવાન હોય તો મારો દીકરો જીવતો થાય. બધા બહુ લોકો સમજાવે છે પણ એ સમજતો નથી. ત્યારે ફરતા ફરતા એક સંત આવે છે અને સંત ત્યાં ગયા એટલે શેઠ એને પકડીને કહે, તમે તો સાધુ છો, તમે તો ભગવાનથી નજીક છો, તો ચલો કે તમારી શક્તિ મને બતાવો અને ભગવાન હતો પ્રૂફ કરો કે આ દીકરો મારો જન્મ જીવતો થાય. તો પેલા મહાત્મા કહે છે, હું તારા દીકરાને જીવતો કરી દઉં કહે છે. એક લોટો પાણી જોઈએ છે મને, એક પોટ વોટર આઈ નીડ. તો કે એક શું હું તમને કેટલા બધા ટેન્ક ભરીને આપી દઉં, ટેન્કર ભરીને આપી દઉં? ત્યાં કે એવું નહીં, આ લે હું મારો લોટો આપું છું અને એવા ઘરેથી તું આ પાણી લઈ આવે કે જેના ઘરમાં કોઈ માણસ મર્યું ના હોય એના તરફ તું પાણી લાવીશ, હું ચોક્કસ અને જીવતો કરી દઈશ. એટલે પેલો ઘડીક તો નીકળી ગયો પણ થોડો બહાર નીકળ્યા પછી કોઈ હું કોણ હોય, દરેકના ઘરમાં મૃત્યુ તો હોય જ, કોઈ ઘર એવું નથી જેમાં કોઈ માણસ ના મરી જતું હોય. થોડું ફરી પાછો કે મહારાજ ગુરુજી મને માફ કરો, બરાબર છે કે આવી ઉપાધિ તો દરેકને ઓછા વધતી હોય જ, પણ આપણને આપણી ઉપાધિ મોટી લાગે, સ્વાભાવિક છે. બીજાની નાની લાગે.
સો વોટ ગુરુજી ઇઝ સેઇંગ હિયર ઇઝ ધેટ એવરીવન હેઝ પ્રોબ્લેમ્સ ઇન ધેર લાઈવ્સ. વી ઓલવેઝ ટેન્ડ ટુ સી અવર પ્રોબ્લેમ્સ બિગર ધેન અધર પીપલ્સ પ્રોબ્લેમ્સ, બટ બિલીવિંગ દેટ વોટ એવર પરમ ગુરુ હેઝ પ્લાન્ડ ફોર યુ ઇઝ ફોર યોર બેસ્ટ, then your thoughts will always be stronger. This in turn will leave no place for any doubts and your faith will not easily be shaken. Okay, so Guruji, આપણને એક બીજો આજે question એવો આવ્યો તો કે દંડવતનો meaning શું થાય? આપણે ઉપાસનાના translationsમાં દરેક word ભાગ બાય ભાગ explain કરીએ છીએ કે આ વર્ડનો મીનિંગ આ થાય. તો દંડવત, દંડવતનો મીનિંગ શું થાય?
એમાં શબ્દ કનક દંડવત. કનક એટલે સોનું. તમે જોયું છે મારા હાથમાં એક નાનો એક છડી રહે છે જે છે દંડ, એ એના પર ગોલ્ડનું મળેલું છે. એટલે પહેલાં કેટલાક લોકો સંતો હાથમાં દંડો રાખતા હતા, એનો સ્ટીક, અને સ્ટીક મોટે ભાગે ગોલ્ડથી કવર્ડ કરેલી હોય. એટલે એ દંડ વાત એકદમ સ્ટ્રેટ 180 ડિગ્રી. તો તમારે જ્યારે ગુરુ મહારાજને વંદન કરવા હોય તો લાઈક દંડ, લાઈક સ્ટ્રીક, ઓકે, કે દંડ જે રીતે પડે ને જે એ રીતે દંડવત, વત યાને લાઈક,
રાઈટ,
દંડ મીન્સ સ્ટ્રીક, લાઈક સ્ટ્રીક આડી પડી છે એવા સ્ટ્રીક થઈને તમે પગે લાગો, દેટ ઇઝ અ મીનિંગ થિંગ, દંડવત,
રાઈટ, ઓકે.
બીજી કેટલી જગ્યાએ તો અષ્ટાંગ દંડવત એવો શબ્દ વાપર્યો છે. અષ્ટાંગ, અષ્ટ મીન્સ એઇટ, એન્ડ અંગ મીન્સ બોડીના પાર્ટ, બે આંખો આમ તમે જમીને અડાડે, બે હાથ, બે પગ, યુ નો, એ બધા એઇટ, ટોટલી કાન, એમ કે એઇટ થાય, ટુ 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 એન્ડ ટુ, એ આઠે આઠ બોડીના જે અંગ છે એ જમીન સાથે અડકાડી અને વંદન કરો, દેટ્સ મીન્સ અષ્ટાંગ દંડવત.
ઓકે, યા, ધેટ મેક્સ સેન્સ. ઓકે ગુરુજી, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આપણે પરમગુરુની ઉપાસના કરીએ અને આપણે પરમગુરુની ભક્તિ કરીએ, પરમગુરુની સેવા કરીએ, અને આપણને ખબર છે કે સારું કર્મ શું છે અને ખોટું કર્મ શું છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ. અને જો આપણે પરમગુરુની સેવા ભક્તિ કરીને પણ આપણે અમુક વાર નેગેટિવ કર્મ થઈ જાય, કશું ખોટું થઈ જાય, આપણને ખબર છે કે આ ખોટું છે અને આપણને ખબર છે કે જો હું આ કરીશ તો પરમગુરુને નહીં ગમે, પરમગુરુને નહીં પસંદ આવે, તોય પણ આપણાથી અમુક વાર થઈ જાય છે. અને ખાસ કરીને આપણે જ્યારે આ યંગ એજમાં હોઈએ, લાઈક તમે કીધું 18 પછીની એજ બહુ ટર્નિંગ પોઈન્ટ છે, તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણા ખાસા બધા યુવાનો આપણને ક્વેશ્ચન કરતા હોઈએ છે કે લાઈક, ઓકે, અમે બહાર પાર્ટીમાં ગયા કે અમે અમારા ફ્રેન્ડ સાથે બહાર ગયા, તો અમારા ફ્રેન્ડ્સે કીધું કે હિયર જસ્ટ હેવ અ ડ્રિંક, લાઈક એક ડ્રિંક લઈ લેને, એક ડ્રિંકમાં શું થવાનું છે. અને આપણને ખબર છે કે પરમગુરુ આપણને ના પાડે છે કે વ્યસન ના કરવું જોઈએ, લાઈક ડ્રિંકિંગ કે ગેમ્બલિંગ ના કરવું જોઈએ, પણ લાઈક એક ડ્રિંકમાં શું થઈ જવાનું છે. તો આપણે આપણા માઇન્ડને અને આપણા હાર્ટને, લાઈક આપણે જે કરવું છે અને આપણને જે ખબર છે એમાં ડિફરન્સ પડે છે, કે આપણને પરમગુરુ ના પાડે છે કે અમુક આવી વસ્તુ ના કરવી જોઈએ, જૂઠું ના બોલવું જોઈએ, કોકને ચીટિંગ ના કરવું જોઈએ, આવી રીતે ડ્રિંક્સ ના લેવું જોઈએ, આવી રીતે વ્યસન ના કરવું જોઈએ. પણ અમુક વાર આપણને પ્રેશરના લીધે, લાઈક આપણે જે પીયર પ્રેશર છે કે સોસાયટીનું પ્રેશર છે એના લીધે અમુક વાર આપણે આ ખોટું કર્મ કરીએ છીએ,
રાઈટ?
તો ડઝ ધેટ મીન કે આપણી ઉપાસના કે આપણી સેવા મીનિંગલેસ થઈ જાય છે?
એમાં એવું છે કે આ બધું નહીં કરવું, મને ડ્રિંક્સ ના કરવું આવું કે પછી આ ગેમલિંગ ના કરવું, તો એ બધું એકચ્યુઅલી કરવાથી માણસને પોતાને નુકસાન થાય છે, એને કંઈ લોસ થાય છે. ડ્રિંક કરે એટલે એના પોતાના ઉપર કંટ્રોલ એનો ઓછો થઈ જાય, એનો બિહેવ ખરાબ થાય, હેલ્થ ઉપર પણ ખરાબ અસર પડે અને બધું જ બગડે, પૈસાએ બગડે ને મને બગડે ને શરીરે બગડે. એટલે એને માણસે સાયન્ટિફિકલી સમજવું જોઈએ કે પરમગુરુએ ના એટલા માટે પાડી છે કે ભાઈ આનાથી તમને નુકસાન છે અને ખોટું છે. એનાથી પ્રોબ્લેમ તો થાય જ છે. કેમ તમને બધાને કહે છે કે તમે ડ્રાઈવ કરતો ડ્રિંક કરશો નહીં, કે આમ ખબર છે કે એનાથી. અને બીજી વસ્તુ એ છે કે જે તમારું બોડી એક્સેપ્ટ નથી કરતું, તમે પાણી પીવો તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, દૂધ પીવો તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, બિહેવમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો, અને એવું લેવાથી તરત જ બધું જ બદલાઈ જાય છે, ધેટ્સ મીન તમારું મન અને તમારું માઇન્ડ અને તમારું બોડી એક્સેપ્ટ નથી
કરતું,
ડાયરેક્ટ આપણે સમજીએ. તો એવી વસ્તુ આફ્ટર ઓલ આપણને પ્રોબ્લેમ જ કરે છે, સોશિયલી લાઈફમાં, ફેમિલી લાઈફમાં અને બધી રીતે. માટે પરમગુરુએ આપણા હિત માટે આપણને કહ્યું છે તો આપણે ચોક્કસ એનાથી બને તો દૂર રહેવું જોઈએ. અને એ એક મનોબળ છે. અગર દુનિયાનો એવો નિયમ છે કે એક ખરાબ માણસ હોય એ બીજાને ખરાબ કરી શકે, પણ બધા 10-4-5 માણસો વ્યસન ના લેતા હોય, એક જણા આવે તો બીજા બધાને વ્યસની કરી દે. પણ ચાર પાંચ વ્યસન કરનારા હોય એમાં એક નિર્વ્યસની જેને પહેલાંની વ્યસન નથી છોડાઈ શકતો. એટલે આ બધું નેગેટિવ વધારે પાવરફુલ છે અને એમાંથી આપણે પોઝિટિવ ઊભું કરવું એક ચેલેન્જ છે.
યા, એ મોટું ચેલેન્જ હોય છે, બીકોઝ આપણે ક્યાં બી બહાર જઈએ અને જો આપણે જ એકલા એવા હોઈએ કે ના કશુંક નથી કરતા, કે આપણે એકલા એવા હોઈએ કે કોકને કહીએ કે ના આ નથી કરવું કે આ નથી સારું, આપણે આ ના કરવું જોઈએ, તો આપણને જે આપણા સરાઉન્ડિંગમાં 4-5 પીપલ હોય એમનું પ્રેશર આવે છે કે ઓ જો ને
લાઈક
આ તો કશું કરતી નથી કે આ તો કશું કરતો નથી. પછી ફ્યુચરમાં આપણને ડર બી થાય છે કે ઓ હવે મને બોલાવશે નહીં, મારી સાથે ફ્રેન્ડ્સ નહીં રહે, કે મને અંદર ઇન્ક્લુડ નહીં કરે, હું એકલી પડી જઈશ કે હું એકલો પડી જઈશ, એટલે એનો બી ડર રહે છે.
એટલે એ ચેલેન્જ છે. તો એની સામે જે સંઘર્ષ તો એ જ વાતનો છે, આ મકાન ઊભું છે, કશું નથી પ્રોબ્લેમ, પણ વિન્ડ આવે ત્યારે પણ ઊભું રહે.
રાઈટ. એટલે આપણે જે બિગેસ્ટ ક્વેશ્ચન આવે છે કે ખાસ્સા બધા યુવાનોને ડર છે કે હું જો હું આમાં નહીં ભાગ લઉં કે જો હું આ નહીં કરું તો મને કોઈ આગળ જઈને બોલાવશે નહીં, હું એકલી પડી જઈશ કે હું એકલો પડી જઈશ, મારા ફ્રેન્ડ્સ નહીં રહે કે મારી જે ગ્રુપ છે એ મારું ગ્રુપ નહીં રહે.
એટલા માટે આપણે મહેનત કરીને આપણે એવી સોસાયટી ઊભી કરવી જોઈએ, એમાંથી એક બે જણા એવી રીતે આપણે એટલા સ્ટ્રોંગ બનવું જોઈએ કે ભાઈ આપણે આપણી આ બધું નથી કરતા એવા લોકોની એક સોસાયટી બને.
Right. So really quickly, I'm going to translate what we just discussed. The question to Guruji was, what do we do? Meaning, what do we as younger people do when we face social pressures and we feel like we might be isolated or alienated from a group because we don't follow the same behaviors or we don't follow the same social trends that they do, that our guru teaches us not to? So Guruji's response in just a few words is that we show our courage because we are bhaktos of Param Guru. We stand up to negative behavior because we know that Param Guru won't like it. And we build our own community that is strong enough and stable enough to withstand those types of external pressures. Hang out with people and surround yourself with people who will continue to build you up and promote positive behavior. That's where that courage comes from. એટલે ગુરુજી, આપણે જે સત્સંગ કરાવીએ છીએ ઉપાસનાનો, તો આપણે આપણા યુથને એવું શીખવાડીએ છીએ કે પરમગુરુની ઉપાસનામાંથી હિંમત મળે અને આપણે એમાંથી આપણા લાઈફ ડિસિઝન્સ બનાવી શકીએ. તો જો આપણે આવી રીતે આપણને ખબર છે કે જે સાચું છે અને જે આપણા પરમગુરુ આપણને શીખવાડે છે કરવાનું, એની માટે જો આપણે સ્ટેન્ડ અપ કરીએ અને આપણે નેગેટિવ વસ્તુ અવોઈડ કરીએ તો એ આપણી હિંમત કહેવાય.
તમે સાયકલ ચલાવો તો જે સ્લોપ છે એમાં તમારે જરાય મહેનત ના કરવી પડે, નીચે આવવું હોય તો, પણ ઉપર ચડવું હોય તો તમારે ચોક્કસ મહેનત કરવી પડે, તમારે એનર્જી લગાવવી પડે. બસ બિલકુલ લાઈફનું પણ એવું છે કે તમારે અપ જવું હોય તો તમારે પાવર જોઈએ, એનર્જી જોઈએ, બાકી નીચે ગબડવા માટે તો.
That's a good example.
I really like the house example. So, if you all remember what Guruji just told us earlier, that there's a house standing here and it's the builder says or the contractor says, "Hey, this house is very strong." But how can we prove that it's strong? Does it still stay up and sturdy when there's a heavy wind or when there's a great storm that comes? That's what matters. We want to buy a house that's stable and sturdy that can withstand really bad weather. So just like that, we need to make ourselves sturdy and stable so we can withstand any other type of external or internal pressures that we feel from society.
Yes. સો ગુરુજી, અમને એક પ્રશ્ન છે. આપણે માળા કરવા માટે બેસીએ ત્યારે આપણા મનને એકાગ્રતા અથવા ફોકસની જરૂર હોય છે, પરંતુ ઘણી વખતે આપણે એકાગ્રતા કરી શકતા નથી, આપણું મન અહીંયા અને ત્યાં ઇઝીલી ભટકી જાય છે. તો ગુરુજી, એના માટે આપ કોઈ ઉપાય બતાવી શકો છો કે જેનાથી આપણે આપણા મનનું ધ્યાન માળા ઉપર પરવાઈ શકીએ છીએ?
તો એક તો પહેલી વસ્તુ એવી છે કે આ પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. આની પાછળ બહુ જ પ્રેક્ટિસ તમારે કરવી પડે ધ્યાન માટે. એટલે પૂજ્યપાદ નૈમી મહારાજે જે ઉપાસનાનો ક્રમ લાંબો એટલા માટે જ કર્યો કે આ ઇઝી વે છે. આમાં તમે ઇઝીલી કન્સન્ટ્રેશન પરમગુરુ સાથે કરી શકો. અને આપણા ગ્રંથોમાં એવું કહ્યું છે પરમગુરુએ કે તમે કદાચ ધ્યાન ના કરી શકો પણ એકાગ્રતાપૂર્વક પ્રાર્થના કરીને પરમગુરુનું ચિંતન કરો તો પણ તે સેમ રિઝલ્ટ. એટલે કદાચ જ્ઞાન ધ્યાન ન થાય તો બહુ ગભરાવાની જરૂર નહીં. કારણ કે એની પાછળ તો મેં ઘણી વખત કહ્યું છે, ભાલ ચિલકની જે આખી આપણી જે કલ્પના છે, ઈંગલા પિંગલા બધી નાડી ભેગી કરવી, એ સી યોગ પ્રવૃત્તિ છે. એટલે તમે એકદમ ધ્યાન ના કરો તો થોડો થોડો સમય પણ જપ કરીને પરમગુરુ સાથે તમારી વૃત્તિને સ્થિર રાખો, ઇટ ઇઝ ઇનફ. અન્ડરસ્ટેન્ડ?
જી જી બાપજી. પણ અમે લાઈક હવે હું અમારા ટાઈમિંગનો બહુ ઇશ્યુ થાય છે, કેમ કે હવે દરેક સવારે હવે છોકરાઓને એનો લાઈક અમે યુઝલી હાફ એન આવર ટાઈમ સ્પેન્ડ કરીએ ઉપાસના કરવાની, સાંજે એ લોકોને ઉપાસના કરી આવી, અને એ એ દરમિયાન એક સ્કૂલ હોય અને પછી એ લોકોને પછી બીજી એક્ટિવિટીઝ હોય, સો યુઝલી એ લોકોને માળા કરવાનો ટાઈમ ના મળે. એમાંથી ને જો અમે એક નિયમ આપણે માળા કરવાનો એ લોકો નથી કરી શકતા, પણ તો આ ઉપાસના કરે છે તો ઇઝ ઇટ ગુડ ઇનફ કે એ લોકોને ધ્યાન
ઉપાસના કરે અને આખી ઉપાસના ન કરી શકતા? તો જેમ આગળ કહ્યું તેમ પરમગુરુ ચાલીસાનો પાઠ, જગત વંદરે પ્રાર્થના, એ ગુડ ઇનફ.
ઓકે, સો ગુરુજી આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આપણે જે નારાયણદાસજી મહારાજે ગુરુ સ્તુતિ લખી છે એમાં એમને એક એક્ઝામ્પલ એવું વાપર્યું છે કે આપણે જો બીજ રોપીએ અને એની ઉપર વરસાદ આવે તો ઇટ્સ લાઈક પરમગુરુસ કૃપા, એ પરમગુરુની કૃપા છે, પરમગુરુની કરુણા છે. રાઈટ, એટલે એનો મીનિંગ અમે એવો કર્યો કે પરમગુરુની કૃપા વિના, પરમગુરુની કરુણા વિના આપણે કશું કરી ના શકીએ. તો એનો મીનિંગ એવો બી થઈ શકે કે જો આપણે પરમગુરુની જે સેવાનું કાર્ય કરીએ છીએ તો પરમગુરુની કૃપા વિના એ બી ના કરી શકીએ.
એવું છે એમાં કે તમે આ કામ કરો એટલે પરમગુરુની કૃપા થાય, ખબર પડી? અને એમાં તમે પછી મોર એમાં વધારે ને વધારે, જેમ કે નાનું બાળક કોઈક હાથ ઊંચો કરે એટલે એના પેરેન્ટ્સ એનો હાથ પકડી લે, બરાબર છે? કોઈ પાણીમાં પડ્યું હોય તો આમને આમરે તો પકડવું મુશ્કેલ છે, અને કમસે કમ પોતાનો હાથ તો બહાર કાઢવો જ પડે,
રાઈટ?
એ હાથ બહાર કાઢે દેટ્સ મીન પછી બહારથી વાળાને ખેંચે, એમ પરમગુરુ પછી એને પકડી લે.
Okay.
એટલો ટ્રાય તને કરવો પડે.
એટલે we should all try.
Right.
આપણે બધાએ ટ્રાય કરવો
જોઈએ. ચોક્કસ. અને એ સગન ગંધર્વ શુદ્ધ કરુણા જે વાત કરી છે એમાં મેનો મીનિંગ કેટલો ડેવલપ કર્યો છે વધારે, કે ભાઈ ઘણી વખતે મને કરુણા તો આવે જ, જેમ વરસાદ બધી જગ્યાએ વરસે છે, પણ પાંચ ત્યાં બેક આડની અંદર જ કશુંક નાખેલું હોય, સીડ તો ઉગે સડક ઉપર ના, રોડ ઉપર ના ઉગે, બીકોઝ જે જમીન છે લેન્ડ એ પણ એને મૂળ નાખવા માટે અનુકૂળ હોવી જોઈએ. પેલો સડક હાર્ડ છે એટલે એને એની અંદર રૂટ નાખવા માટે પોસિબલ નથી. એમ આપણું હાર્ટ એવું હોવું જોઈએ કે પરમગુરુની કૃપાને વરસાદ પડે તેમાં રૂટ આવે. એટલે એ તમારો સત્સંગ એનું ચિંતન દ્વારા આપણું હાર્ટ એવું થાય કે એમાં રૂટ ભક્તિના અંદર જઈ શકે, ધેન ડેવલપ થાય પ્લાન્ટ.
બટ સમટાઈમ્સ ગુરુજી આપણે અમુક વાર બહુ જ ટ્રાય કરીએ, લાઈક ફોર એક્ઝામ્પલ શિબિરમાં મંદિરમાં આપણે બધા બાળકોને યુવાનોને એડલ્ટ્સને સત્સંગ કરાવીએ, આપણે સાથે ભક્તિ કરીએ, પરમગુરુની સેવા કરીએ, આપણે બહુ જ ટ્રાય કરીએ કે બધાને ઇન્વોલ્વ કરીએ અને બધાને ઇન્ટરેસ્ટ જગાડીએ, પણ અમુક વાર નો મેટર હાઉ મચ વી ટ્રાય અમુક પીપલને એટલો ઇન્ટરેસ્ટ થતો જ ના હોય કે એટલું એ લોકોને ટ્રાય કરવાનો ફીલિંગ થતા જ ના હોય.
એની પાછળનું કારણ છે કે તમે જે આ પોઝિટિવ એક્ટિવિટી કરો છો એનો ટાઈમ અને એની ક્વોન્ટિટી જુઓ, અને એનાથી ઓપોઝિટ જે થાય છે એની ક્વોન્ટિટીને એનો ટાઈમ જુઓ, ખબર પડે? એટલે આ પેલું વધારે છે એટલે આની અસર જોઈએ એટલી જલ્દી થતી નથી.
That makes sense. So we just have to keep trying, right, Guruji?
Yeah.
Bhavi, do you have anything else?
યસ આઈ ડૂ ઇટ્સ નોટ ઉપાસના રિલેટેડ બટ મને ગુરુજી એક પ્રશ્ન ઓલવેઝ થતો હોય છે કે જ્યારે કરતાએ આ સૃષ્ટિ બનાવી ત્યારે એમને 84 લક્ષ પ્રકારના ગાંઠો બનાવ્યા 84 લક્ષ પ્રકારના બોડીઝ બનાવ્યા તો એ કેવી રીતે ડિસાઈડ કરી શકેલા કે કયા અંશ કયા બોડીઝમાં જાય છે કે આ અંશ ટ્રીના છે કે આ અંશ હ્યુમનના છે એ કેવી રીતે ડિસાઈડ કરી શકેલા કે કયા અંશ કયા બોડીમાં જાય
એકદમ એવું ડિસાઈડ નથી થયું ધીરે 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 માણસ એ જે જીવાત્મા છે એકમાંથી બીજામાં બીજામાં જતા જતા છેલ્લે લાસ્ટ એ મનુષ્યમાં આવ્યો
ઓકે
વન બાય એ ઘાટ આવ્યો છે પછી અહીં આવ્યા પછી એના માટે જુદી જુદી પોઝિશન ક્રિએટ થઈ કારણ કે બીજા બધા શરીરો કેવા છે જેમ કહેતો કે બીજા બધા માત્ર ક્રિયા કરે છે આપણે ક્રિયા અને કર્મ બે કરીએ છીએ કર્મ જેની સાથે આપણો ભાવ જોડાયેલો છે કોઈક આપણો ઇન્ટેન્સ જોડાયેલો છે એ કર્મ કહેવાય તમે માનો કે ભાઈ ઝોકું આવે ઊંઘ આવે તો એ કર્મ ના થાય ક્રિયા થાય બગાસું આવે કર્મ નથી ક્રિયા છે એ બોડીને ને છે પણ તમે કોકને વસ્તુ લઈ લો અથવા કોકને કશું આપો એ કર્મ થયું કારણ કે એની પાસે આપણો ઇન્ટેન્સ છે એટલે ઇન્ટેન્સલી જે કર્મ કરવાની વાત છે માત્ર હ્યુમન જ કરી શકે બીજા કોઈ કરતા નથી એટલે એમાંથી પછી એને પછી જુદા જુદા નક્કી થાય છે કે એને નીચે જવું કે ઉપર જવું કે ક્યાં જવું એ
ઓકે ઓકે
Bobby, I'm glad you asked this question because it's a common question that many of our young people have. And I think that this will definitely be a great satsang topic for a future episode because this topic, this question that you just asked, also aligns with what our science teaches us.
Yeah, that's right.
So Guruji, મને આની ઉપરથી પ્રશ્ન થાય છે કે આપણે જે તમે કીધું કે humans કર્મ ભી કરી શકે છે પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણું કર્મ ઇમોશન્સથી થાય છે લાઈક આપણને બહુ જ ગુસ્સો આવી જાય કે આપણને બહુ જ દુઃખ થઈ જાય આપણને બહુ જ હેપીનેસ આવી જાય તો આપણે જે આપણું કર્મ કરીએ છીએ પોઝિટિવ કે નેગેટિવ એ બધું આપણા ઇમોશન્સથી કરીએ છીએ તો અમુક વાર જે નેગેટિવ કર્મ કરીએ કોકને દુઃખ પહોંચાડીએ કે કશું ખોટું કરીએ એ બી આપણે લાઈક અમુક વાર ગુસ્સાના લીધે કે દુઃખના લીધે કરીએ છીએ તો હાઉ કેન વી કંટ્રોલ ધેટ હાઉ કેન વી કંટ્રોલ અવર ઇમોશન્સ
આના માટે જે આગળ કહ્યું તેમ સત્સંગ પોઝિટિવ આ પ્રકારનો વિચાર આપણને આવે કે આ ખોટું છે આ ખોટું છે એ વાત વારંવાર મગજમાં આવે અને ખરેખર આ ખરું છે આ સાચું છે આ ગુડ છે એ વારંવાર હેમરિંગ થાય તો આપણે ધીમે ધીમે છોડવાનું છે છોડી શકીએ અને કરવાનું છે કરી શકાય
રાઈટ ઓકે ભાભી આઈ થિંક ધેટ વોઝ માય લાસ્ટ ક્વેશ્ચન ડુ યુ હેવ એની અધર ક્વેશ્ચન્સ
નો ધેટ વોઝ ઈટ પણ ગુરુજી ટુ ક્લોઝ ઇટ ઓફ પરમગુરુ 40મા આઈનો તમે બધી જ લાઈન બહુ સરસ છે પણ તમારી ફેવરાઇટ લાઈન કોઈ છે કેમ કે લાઈક મને ગુરુ હમારે હું માહુ કી છાયા બહુ પસંદ છે તો તમારી કોઈ સ્પેસિફિક લાઈન છે
મને બધી પસંદ છે કારણ કે મારી બનાવેલી છે
યુ ન્યુ હી વોઝ ગોના સે ધેટ
થેન્ક યુ ગુરુજી કે તમે અમને તમારો ટાઈમ આપ્યો આજે
ઓહ આના માટે છીએ અમે
થેન્ક યુ ગુરુજી
ઓકે સત્કેવલ સાહેબ એવરીબડી
સત્કેવલ સાહેબ સત્કેવલ
સાહેબ સો વી આસ્ક્ડ ગુરુજી મેની ડિફરન્ટ ક્વેશ્ચન્સ ડ્યુરિંગ ધીસ સત્સંગ સમ ઓફ ધેમ વી ટ્રાન્સલેટેડ સમ ઓફ ધેમ વી ડિડન્ટ વી અપોલોજાઇઝ ધેટ વી કુડન્ટ ટ્રાન્સલેટ એવરી સિંગલ ક્વેશ્ચન જસ્ટ ફોર ધ પર્પસિસ ઓફ ટાઈમ એન્ડ ધ લેન્થ ઓફ ધીસ એપિસોડ બટ વી પ્રોમિસ ધેટ વી વિલ એડ્રેસ એવરી સિંગલ વન ઓફ ધીસ ટોપિક્સ ઇન ફ્યુચર સત્સંગ્સ ઇન સમ વે ઓર સમ ફોર્મ However, the bulk of the questions that we asked Guruji focused on our behavior and how we can have control over it. How can we prevent external influences, societal pressure, peer pressure? How can we avoid internal influences like our emotions from dictating what types of karam we do? How can we be in the driver's seat of our own karam? How can we make sure to abstain from negative influences and continue to propagate positivity? And one of Guruji's main points to us is that we must do satsang. Satsang keeps our minds strong and stable. Our house that we want to be very strong and stable, no matter how bad the wind is, no matter how crazy the storm is, satsang
gives us that stability, that sturdiness. It gives us a positive outlook. It allows us to stand up against negative influences. It keeps our minds clean. And satsang is the only way that we can continue to build our faith.
This work is copyrighted 2020 by Gaihul Youth, which is a national subsidiary of Gaihul Gyan Chicago Foundation. Reproduction in any manner is prohibited without the express consent of Gaihul Youth. For more information, visit www.gaihul.org or email satsang@gaihul.org. All rights reserved. Let's get outside.